સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 23-1-2015.
વચનામૃત ગઢડા મધ્ય 27. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય તેનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1879 કાર્તિક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલદાવદીના ધોળા અને પીળા પુષ્પના હાર વિરાજમાન હતા ને પાગમાં બે કોરે તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે? અને અમારે તો 1-1 લાખ રૂપિયા સુધી બગાડ કરે તો પણ પોતા સારું તો ક્રોધ આવે નહીં, અને જ્યારે ધર્મલોપ કરે અથવા બળિયો હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે તેની ઉપર અમારે કોઈકને અર્થે લગારે ક્રોધની ચટકી આવે છે, પણ પોતા સારું તો લેશ માત્ર ક્રોધ આવતો નથી અને કોઈક સારું આવે છે તે પણ ક્ષણ માત્ર પણ નથી રહેતો ને આંટી પણ બંધાતી નથી, તેમ તમારે કેવી રીતે આવે છે ને કેવી રીતે ટળે છે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, કોઈક પદાર્થને યોગે તથા કોઈકની અવળાઈ દેખાય તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ શમી જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગે રહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો ભગવાનનું મહાત્મ્ય વિચારીને એમ સમજાય છે કે જે રીતે ભગવાનનો કુરાજીપો થાય તે સ્વભાવ રાખો નથી, અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે કે સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કામ ક્રોધાદિકના જોરને હટાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે, તે તમારા જીવમાં રહ્યો છે ને એવી રીતે કામ ક્રોધાદિક ગુણને હટાવે એવું જે જોર છે તે પૂર્વજન્મનો સંસ્કાર છે, અને તમારું એટલું તો અમને જણાય છે જે તમારે જે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આંટીમાં પ્રથમ તો આવી જવાય પણ અંતે જતા એના બંધનમાં રેવાય નહીં, બંધન તોડી નીકળાય ખરું. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, પ્રથમ આવરણ થઈ જાય એવી કાચપ રહે છે તે શાને યોગે રહે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાળાદિક જે આઠ છે તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે તેવું જ 1-1માં છે, માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી, અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત દુષ્કૃત થાય તો વેદશાસ્ત્ર ને પુરાણ તેને વિશે વિધિ નિષેધના ભેદ કયા છે જે આ કરવું ને આ ન કરવું તે સર્વ ખોટું થઈ જાય, તે મોટાના કરેલા શાસ્ત્ર તો ખોટા થાય જ નહીં, અને જય વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા, અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહલાદને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહીં, અને જો સનકાદિકને કુપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા, માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું, અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે, અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય અને પોતાના ઇષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય, માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહીં, અને જો કોઈ ઉપર મલિન ઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઈ જાય, અને અમારાથી તો એક ગરીબ પણ દુખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે ભગવાન સર્વાંતરયામી છે, તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે, માટે જેને અમે દુખ્યો તેના જ અંતરમાં વિરાજમાન હશે ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને તેને પગે લાગીને તેને કાંઈક જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ, અને વળી અમે વિચારીને જોયું છે જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે તો તેણે કરીને ઘણા જીવના કલ્યાણ થશે અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખે પણ કેમ ઠીક પડે એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યા જોઈએ તુલસી લાવ્યા જોઈએ ભાજી તરકારી લાવી જોઈએ ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરાવ્યા જોઈએ મંદિર કરાવ્યા જોઈએ માટે જે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મુઠ્ઠી વાળીને બેસી રહે તેણે ભગવાનની ભક્તિ થતી નથી અને જ્યારે ભક્તિ એ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય એટલે પછવાડેથી અંધ પરંપરા ચાલે તે સારું અમે મંદિર કરાવ્યા છે તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારું કરાવ્યા છે અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહીં માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 27મું જે તે થયું
વચનામૃત ગઢડા મધ્ય 28 જીવન દોરીનું દયાળુ પ્રકૃતિનું
સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1879ના ફાગણ સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી દવે પ્રાગજીએ કહ્યું છે શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ સ્કંદ પુરાણને વિશે શ્રી વાસુદેવ મહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી કાંજે એ ગ્રંથને વિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વાલ્મીકી રામાયણને વિશે અને હરિવંશને વિશે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે અને રઘુનાથજીને વિશે શરણાગત વત્સલપણું તો ખરું પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરી દે જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્યો તો અતિ વહાલા હતા પણ તત્કાળ ત્યાગ કરી દીધો પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમારી પ્રકૃતિ તો એવી નથી અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે અને પાંડવોને વિશે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી અને પુરુષ માત્રને વિશે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી અને સીતાજી ને દ્રૌપદી એવી કોઈ સ્ત્રી માત્રમાં સ્ત્રીઓ નથી હવે અમે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ જે અમારો દયાળુ સ્વભાવ છે તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ થાય નહીં અને જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે અને અમારી પ્રકૃતિ એમ છે જે થોડીક વાતમાં કુરાજી પણ ન થાઉં ને થોડીક વાતમાં રાજી પણ ન થાઉં અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે પણ કોઈના કયા સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે અને મારે તો એ જ અંક છે જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું એ જ મારે વિશે મોટો ગુણ છે અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે, અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે। માટે અમારો તો એ જ સિદ્ધાંત છે, જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય, અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો। અને સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે, જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું, અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે, કેમ જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરે છે, અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે। માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો। પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું, જે હે મહારાજ, અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે, એમ કહીને સર્વે હરિભક્ત વિનંતીએ સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા। પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે। તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે, અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે, તે જીવન દોરીરૂપ છે। ઇતિ વચનામૃતમ્। એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 28મું જે તે થયું।
સ્વામીની વાતુ પ્રકરણ 6 સર્વદેશી સમજણ
વાત 276 સ્વામિનારાયણ। અરે સ્વામીએ વાત કરી જે આ વાતું સાંભળીને ગાંડું ક્યાં થવાય છે? અરે ગાંડા તો બધાયને કરી મૂકીએ છીએ, પણ દોરનારા જોઈએ ને। વાત 277 સ્વામિનારાયણ। અરે સ્વામીએ વાત કરી જે ઉદ્ધવ મત વિના નિષ્કામી વર્તમાન ક્યાં છે? ક્યાંય ન મળે, ને ઉદ્ધવ મતનું પણ જ્યાં સુધી મોટા સાધુ છે ત્યાં સુધી પાદરું રહેશે, પછી તો ભગવાનની આજ્ઞા રાખશે તો રહેશે। વાત 278 સ્વામિનારાયણ। અરે સ્વામીએ વાત કરી જે શ્રાવણ સુધી 5મને દિવસે 1923 ત્યારે વાત કરી જે આટલા દિવસ મંદિર કરતા, ને હવે હમણાં વિચાર્યું જે સર્વે દોષ માત્ર એક ન હોય તો ટળે, તે શું? જે એક દેહાભિમાન ટળે તો બધા દોષ માત્ર એની પાસે ટળે, ને એક ગુણ આવે તો બધા ગુણ આવે। એ કયો ગુણ? તો આત્મનિષ્ઠા હોય તો ગુણ માત્ર આવે। વાત 279 સ્વામિનારાયણ। અરે સ્વામીએ વાત કરી જે જો થોડું જ જ્ઞાન હોય પણ સારધાર દેહ પર્યંત રહે તો સારું। વાત 280 સ્વામિનારાયણ। અરે સ્વામીએ વાત કરી જે ભગવાન છેટા છે તો છેટા જ છેટા, નીકળતો ઘરમાં આવીને બેઠા એવું ક્યાં સમજાય છે? આ ભેટમ ભેટા થયા છીએ। વાત 281 સ્વામિનારાયણ। અરે સ્વામીએ વાત કરી જે કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા ઘણા, તેને ઓળખી રાખવા। વાત 282 સ્વામિનારાયણ। અરે સ્વામીએ વાત કરી જે દસોદ વિશોદ કઈ છે તે જો ભગવાન રૂપિયા આપે તો કાઢવી, એ તો ઠીક છે, પણ ભેળી આ સાધુની વાત ભેળા રહીને સાંભળવી એ પણ દસોદ વિશોદ કાઢવી, તે વિના તો જ્ઞાન થાય નહીં। વાત 283 સ્વામિનારાયણ। અરે સ્વામીએ વાત કરી જે સ્ત્રી વાળે મહિનો 2 મહિના અહીં રહેવું, ને જેને ન હોય તેને તો ઘરમાં રહેવાય જ નહીં, કાંજે એમાંથી તો જરૂર કફાત થાય, માટે ગાંઠના રોટલા ખાઈને નિકર મંદિરના રોટલા ખાઈને પણ આ વાતું સાંભળવીને અજ્ઞાન ટાળવું. ને મંદિરના રોટલા ખાય તેમાં શું, ઘરે કરતો હોય ને અહીં સેવા કરે. અરે અમે તો સેવા પણ જે પૈસા લઈને કરતો હશે તેની પાસે એ કરાવશું, પણ જો કોઈ ભગવાન બચતા હોય તો મંદિરના રોટલા આપી, ને કોઈ 1000 રૂપિયા ખર્ચે તેથી કંઈ અજ્ઞાન જાય તેને પાછા 1 થી 100 ગણા આપે. તે એક જણે 500 રૂપિયા નરનારાયણ આગળ મૂક્યા, તેને 100 લાખ આપશું, પણ કંઈ વાતું સાંભળ્યા વિના અજ્ઞાન ગયું. વાત 284. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જેને માથે મોટા શત્રુ હોય તેને ઊંઘવું નહીં, ને જેણે આત્માઈ કર્મ કર્યું હોય તેને પણ ઊંઘ આવે નહીં. તેમ કામ ક્રોધ ને લોભાદિક શત્રુ માથે છે ત્યાં સુધી ઊંઘવું નહીં, ને જે વચન કયા છે તેને વિસારી દેવા નહીં. તે જો એકાંતે બેસીને વિચારે તો સાંભળ્યા કરે. વાત 285. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, એક ગરીબ બાવાનો છોકરો આવ્યો. તે કહે છે, સ્વામિનારાયણ તમે ભગવાન કહેવાવ છો તે મને રોટલો આપો. પછી રોટલો આપ્યો, ને મહારાજ કહે છે, છોકરા આ નાના ભગત છે તેની સાથે પ્રશ્ન ઉત્તર કર. ત્યારે તે કહે છે, મને આવડે નહીં, એ મારા ગુરુએ મને શીખ્યું નથી. એટલે નાના ભગત રાઠોડ કાઠી થયેલ હતા, તેણે કહ્યું છે, લે હું પૂછું ભક્તિનો મહિમા કેટલો. એટલે આને તો ઉત્તર ન આવડ્યો. મહારાજે એ પ્રશ્ન સર્વ સાધુને પૂછ્યું, પણ કોઈને ઉત્તર સૂજ્યો નહીં. પછી મહારાજ કહે, ભાગવતમાં આ વાત છે. પછી સ્કંદ તથા અધ્યાયનું નામ લીધું, તો પણ કોઈને ઉત્તર ન આવ્યો. પછી મહારાજ કહે, લો અમે એનો ઉત્તર કરીએ. તે તૃતીય સ્કંદમાં કહ્યું છે, જે નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા ત્યારે વૈકુંઠનાથને પૂછ્યું, જે આ વિમાન છાઈ રહ્યા છે તે સે પુણ્ય મળ્યા છે, ને તે પાછા હેઠા પડશે કે કેમ. પછી કહ્યું કે એકવાર પ્રગટના સાધુને પગે લાગ્યા છે, તેણે કરીને એને મળ્યા છે, ને પછી એ ભગવાનના ધામમાં જશે, એવો ભક્તિનો મહિમા છે. તે ઉપર શ્લોક બોલ્યા,
એકોપિ કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેધાવૃથેન તુલ્યમ દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામિન પુનર્ભવાય.
પછી વાતું કરીને કહ્યું કે આ સૌનાથી નિયમ સરસ પાળીએ તો માણસ શક ખાય છે, પણ ભગવાનનો મહિમા તો કયો એવો મોટો છે. વાત 286. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે શ્રાવણવદી 12 દિવસે વાત કરી, જે મહારાજે મંડળ બાંધ્યા ત્યારે એ સારા મોટા સાધુ ભેળા કોઈ સાધુ બેઠા નહીં, ને બીજા ભેળા 20-25 થયા. તે જોઈ મહારાજ કે, ઓલા હિન્દુસ્તાનમાં લઈ જાય એવા ભેળા થઈ ગયા, ને આ સત્સંગમાં રાખે એવા ભેળા કોઈ નથી. પછી સ્વામી કહે, એમ એકાંતિકનું ને સાધારણ સાધુનું નોખું છે તે ઓળખવા જોઈએ. વાત 287. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે કાલ ઓલિયામાં આવ્યું, જે વૈરાટના હાથ પગ તો દેખ્યામાં નથી આવતા, ને પેટમાં બ્રહ્માંડ છે તે વિચારીએ તો વૈરાટની કેવડી મોટપ થઈ. ત્યારે આ અક્ષરને તો રૂવાડે રૂવાડે કોટી કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. એ તો જો નવું પેલા વહેલું સાંભળ્યું હોય તો જાણીએ જે આતે કે શું વાત, પણ કેવડી મોટપ થઈ, આ તો બહુ વાર સાંભળ્યું એટલે મહિમા નથી. વાત 288. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે ત્યાગીને તો 12 ઉપર 1 વાગે ખાધાનું કહ્યું છે, ને આ તો 2-2, 3-3 વાર જુડે છે. તે ઉપવાસ પડે એટલે ધારણા પારણા પણ કરે, એમ ભેળું લીધે જાય, ને ઓલ્યું એ થાય, ને જો 1 વાગે ખાય તો અન્નનો જે રસ તે બળી જાય, ને ઓલ્યું તો અજીર્ણ થાય, ને તેનું પાછું વીર્ય થાય, ને પછી ઉપવાસ પડે. વાત 289. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે ગોંડલમાં વાણીએ હવેલી કરી, તે નળિયા ચડાવ્યા, ત્યાં 40,000 કોરી થઈ, ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી ઘરેણે મૂકી, તે હજી છૂટી નથી, ને ખાવા મળ્યું નથી, તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે તે આ દેહ ઘરેણે મૂકી છે તે પ્રભુ ભજતા નથી. વાત 290. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે સ્વર્ગ મૃત્યુને પાતાળ એ ત્રિલોકી લઘુશંકા ચૂથે છે. તે મોટા સાધુ તો જાણે જે આતે શું કરે છે, કોઈ પ્રભુ ભજતા નથી ને માણસને વસમું લાગે એટલે કહેતા નથી ને સત્સંગ થયો છે પણ બાળકની પેઠે લઘુ ચૂથે છે. તે ત્રિલોકીમાંથી એવો એક તો ખોળીને મારી આગળ લાવો જે મૂતર ન ચૂતતો હોય. વાત 291. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે જેટલું આ જગત પ્રધાન છે, જેટલી સ્ત્રી પ્રધાન છે ને જેટલો છોકરો પ્રધાન છે તેટલો સાધુ સમાગમ નથી, અને સમાગમની કસર છે એટલે પ્રધાનપણે રહે છે. વાત 292. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે આ જગતનું સુખ તો એવું છે જે અક્ષરધામમાંથી મચ્છરિયું મૂતર્યું તે પ્રકૃતિના લોકમાં ટીપું પડ્યું ને તેમાંથી પાછું વળી થોડુંક ટીપું પ્રધાન પુરુષના લોકમાં પડ્યું ને તેમાંથી પાછું એમને એમ બીજા લોકમાં પડતા પડતા કંઈક જણ આ બ્રહ્માંડમાં પડી એ તે શું કેટલુંક કહેવાય. એ માટે સર્વોપરી સુખ તો અક્ષરધામમાં જ છે, ત્યાં જવું છે. વાત 293. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે સ્વામી કહે વાંચો રૂચિનું વચનામૃત લોયાનું 14. તે રૂચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહીં. રૂચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય. તે જુઓ ને જેને રૂચિ મળતી હોય તે તેની ભેળા બેસે છે ને સુવાણ પણ તો જ થાય છે. તે અફીણિયા હોય તે અફીણી ભેળા બેસે એમ રૂચિની વાત છે. વાત 294. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે એક જણે પૂછ્યું જે વચનામૃતમાં ક્યાંક આસરાનું બળ કયું છે, ક્યાંક ધર્મનું, ક્યાંક વૈરાગ્યનું, ક્યાંક આત્મનિષ્ઠાનું ને વળી ક્યાંક પાછી આત્મનિષ્ઠા ઉડાડી નાખી છે, એવા કોઈક ઠેકાણે અનંત સાધન કયા છે, એમાં એકને વિશે સર્વ આવી જાય ને ઉત્તમ મોક્ષ થાય એવું એક કહો. એટલે સ્વામી કહે એ જે ઉપાસના હોય ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તો બધા આવે. વળી પૂછ્યું જે ઉપાસના છે એમ કેમ જણાય, એટલે કહે ત્રિભુવન વિભવ હેત વૈપ્ય કુંઠ એવા 3 શ્લોક બીજા બોલ્યા ને કહ્યું જે એ પ્રમાણે એવા ગુણ હોય તેને ઉપાસના છે એમ જાણવું. વાત 295. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ન જાય એમ ભગવાનને અડગ સમજે. વળી મહારાજે કરોડ કરોડ સાધન કયા છે પણ તેમાં 3 મુખ્ય છે. તેમાં એક ભગવાનની ઉપાસના, બીજું તેમના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા. એ 3 જો બરાબર સમજે તો બધું થયું ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો ને આજ્ઞામાં સર્વ સાધન પણ આવી ગયા ને આપણે મહારાજની આજ્ઞા ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે માટે જે જે કરવાનું છે તે આપણે થઈ રહ્યું છે. હવે કાંઈ કરવું રહ્યું નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 15. એકાંતિક સત્પુરુષ. સાચા સાધુ પારસમણી અને મલ્યાગર ચંદન જેવા છે. પારસના સંબંધથી લોખંડનું સોનું થાય પણ કાટ ન ચડ્યો હોય તો થાય, પરંતુ ચિંતામણીનો સંગ થાય ત્યારે તેવો નિયમ ન રહે. પણ તે ચિંતામણીએ ચિંતન કર્યા વિના સોનું ન કરે. ભગવાન ચિંતામણી તુલ્ય છે, તેની પાસે પ્રાર્થના કરવી પડે. જેતલપુરના મહોલમાં સંતોએ શ્રીહરિની પૂજા કરી. પછી શ્રીહરિએ સંતોને કહ્યું, હવે અમારે તમને પૂજવા છે. સંતને પૂજે નહીં તેને ઈશ્વર કોઈ કહે નહીં. સંતને પૂજે તે જ સાચા ઈશ્વર છે. ઈશ્વરના ગુણો આવવાનું દ્વાર અમે સંતને માનીએ છીએ. સંતને પૂજવામાં જ અમે મોટપ માની છે. સંતને અમે પ્રાણથી પણ વિશેષ પ્યારા માનીએ છીએ. સંત કુ પૂજે સો ઈશ્વર સાચે, પૂજે નહીં સો કહાવે કાચે. संत हम मानत प्राण प्यारा, ईश्वर गुण आवन के द्वारा। जेतलपुरना माहौल मा श्री हरिये संत ने ओळखी सत्संग करवानी रीत हरिजनों ने कहता कहूं, जेनी क्रिया देखी ने सत्संगी ने प्रेम थाय एवा संत ने मोटा जाणवा, ते कुसंगी ने सत्संग मा वाळी ने समास करे एवा होय, अने तेने भगवान वश वर्तता होय। संत हरिजनों ने भगवान मा प्रीति राखवानी कला शीखवी। तुच्छ पदार्थ अने स्वभाव ने लीधे प्रीति तूटे छे, ते न तूटे ते माटे संतनो समागम राखवो। काम, क्रोध, लोभ, रसास्वाद अने मान ए मुक्तमा प्रवेश करे तो पण सुध भूलावे छे, तो प्राकृत मतीनी सुध भूलावे तेमा शुं कहेवू। माटे प्रथम थी नियम उल्लंघन न थाय तेवो अभ्यास राखवो। शुक सनकादिकनी पेठे ब्रह्मस्थिति पामेला होय ते पण प्राकृत देहनो संबंध होय त्यां सुधी उन्मत्त थईने फरे नहीं, पण त्यागीना नियममां ज वर्ते अने ब्रह्मचर्य ज राखे। सत्संग में करे समास, कुसंग में करे समास ते ही संत के रही सो पास, रीत सो सीखना तेऊ। जाकी क्रिया देख सत्संगिकू प्रीति होय, जानना मुनि अलेख भगवान वश वर्तत तेही। मुक्त सिद्ध होय ब्रह्म समाना, शुक सनकादिक जैसे रहाना। प्राकृत देह में विचरे जहां लगही, उन्मत्त होई न फिरे त्या लगही। प्राकृत देह सिद्ध पाए जितना, नियम बिन भ्रष्ट हो गए तितना। नियम होय तो त्यागी जेता, ब्रह्मचर्य में वर्ते दृढ़तेता। कणभामा जवेरी दासना भवन मा श्री हरिये सत्पुरुषनी वात करता कह्यूं, सत्य ने मार्गे चाले तेने सत्पुरुष कहवाय। सत्पुरुष मा धर्म, भक्ति, ज्ञान, वैराग्य ए चारे परिपूर्ण होय। आमाथी बहार सत्पुरुष कदापि न वर्ते। वळी मांस मदीरा, कैफ, व्यसन के फेल क्यारेय न करे। देहभाव तजीने वर्ते। पाताळथी प्रकृति पुरुषना लोक सुधीना विषय मात्रने ते काक विष्टा तुल्य जाणे। क्यारेय चोरी अवेरी न करे। भगवान सिवाय बधुं काळनू भक्ष्य समझे। भगवान सिवायना भोग मात्रने विषथी पण अधिक जाणीने त्यागे, अने प्रथम पोते सत्य मार्गे चाले पछी शिष्यने चलावे तेने साचा सत्पुरुष जाणवा। धर्म भक्ति ज्ञान वैराग्य चारी तिन में पूर्ण ही वरते बारी। कैफ व्यसन फेल करे न केहू, देह को भाव तजे हैं एहू। विषय मात्र कहावत जेता, पाताल से प्रकृति लगतेता। काक विष्टा सम जाने ताकू, जन तब सत्य माने मतवाकू। सत मार्ग में चलत जेहू, सत्पुरुष सो कहावत तेहू। चोरी अवेरी न करे कबहू, सत्पुरुष सो कहे जन सबहू। मांस मदीरा को करे जे त्यागा, हरि बिन रखे न कोई में रागा। हरि बिन जाने काल चवीना, सत्पुरुष जानना प्रवीना। पाताल से प्रकृति प्रजंता, बड़े बड़े भोग जो रहंता। बड़े भोग बड़े रोग ही जाने, सत्पुरुष सो जन ते ही माने। हरिविन भोग जो जितने, विष से अधिक ही जेहू। सत्य ही समझे ते ही विध, सत्पुरुष सत्य एहू। सत्पुरुष सत मग प्रथम, चले आप ही जोऊ। पीछे चला बे शिष्य कु, सत्पुरुष सत सोऊ।
प्रगट गुरु हरि हरि प्रसाद स्वामी महाराज नी जय।
वृद्धि ने पांबा माटे साधक ने चार वचना वर्त વંદ્યના તીર્ઘમાં આપણે સૌ અક્ષરધામના છીએ। ખૂનામાં બેસીને વિચાર કરવાનો કે અક્ષરધામના મુક્તની રહેણી કરણી કેવી હોય, એના ઇન્દ્રિયોનો આહાર વિહાર કેવો હોય, એના મન બુદ્ધિનો આહાર વિહાર કેવો હોય। અક્ષરધામના મુક્તની કોઈ જવાબદારી તો હશે જ,
આ લોકના ખાનદાન માણસો કંઈક સારું જીવન જીવે છે, પરદેશમાં ઘણા ફેમિલીઝ છે જ્યાં એનો આહાર વિહાર ખૂબ ચોખ્ખો છે. આપણે તો પ્રભુ અને સંતના યોગમાં આવ્યા, તમારા બોલવામાં કેવી મીઠાશ જોઈએ. વાણી મહિમાભરી નીકળવી જોઈએ, વાણી અમૃતમય મીઠાશવાળી નીકળવી જોઈએ, વાણીમાં વિવેક હોય, વિનમ્રતા હોય. આપણે એ માટે સજાગ રહીએ. જેની વાણીમાં તુષડાટ છે, જેની વાણીમાં ગાળ છે, જેની વાણીમાં ઉપેક્ષા છે, એ સત્સંગી જ નથી. થશે ક્યારે? જે જગતની વ્યક્તિ એ દેહના પોષણને અર્થે જમે, ભગવાનનો ભક્ત ભગવાનને જમાડે, ભજન કરતા કરતા સ્મૃતિ કરતા કરતા ભલે થોડું ખાય પણ સ્મૃતિ કરતા કરતા એ જમાડે, એને જાણપણું હોય છે કે મારે જરૂરિયાત પૂરતું ખાવાનું છે, કોઠીમાં અનાજ ભરવાનું છે. પેલાઓ પણ શ્રીખંડ સરસ છે કે દૂધપાક સરસ છે તો એક વાડકી વધારે લઈ લઈએ, એવા સંકલ્પો ઉઠે પણ ભગવાનનો ભક્ત ભળે નહીં. એના અક્ષરધામનો મુક્ત કહેવાય. વાણીથી કદાચ કોઈની ઉપેક્ષા થઈ હોય તો બે કલાક ભજન કરે, પ્રાર્થના કરે, રડીને પ્રાર્થના કરે, એમને અક્ષરધામનો મુક્ત કહેવાય. આપણી તો કેટલી મોટી જવાબદારી છે. ગમે તેમનું ન જોવાય, હાડકાને ચામડાના માનવીમાં શું જોવાનું હોય? પંચમહાભૂતના વિકારવાળું એ શરીર તમારું ને જગતનું, જે માલ મળી દો તમારા શરીરમાં ભરેલો છે એવો જ માલ મળી દો સામેવાળા મુક્તનો છે, સામેવાળી વ્યક્તિમાં છે, એથી કોઈ વિશેષ છે નહીં. જગતના છોકરા છોકરીનું જીવન આજના કૂતરા કૂતરીઓ કરતા થર્ડ ક્લાસ થઈ ગયો છે. કૂતરા અને કૂતરીઓના જીવનમાં વિવેક છે, આજના છોકરા છોકરીના જીવનમાં વિવેક નથી. કોના તરફ જોવું? મૃત્યુ બધી રાશી થઈ ગઈ, ભોગી થઈ ગઈ, રાગીલી થઈ ગઈ, શરીર બધું ગંદુ થઈ ગયું, વિલાસી થઈ ગયું, એ શરીરમાં શું જોવાનું છે? આપણે ખૂનામ બેસીને વિચાર કરી રાખ્યા છે, આંખ ફાડી ફાડીને જોઈએ છે, એટલું આપણને પાપ લાગશે. ભગવાનને સંતના સંબંધવાળો સેવક એની આંખ યોગ્ય જ જુએ, એની જીભ યોગ્ય ખાય ને બોલે, એનો મન બુદ્ધિ યોગ્ય જ વિચારે. પણ આપણે માનતા નથી કે હું અક્ષરધામનો છું. હું અક્ષરધામનો જ માનતા નથી એટલે વિવેક પ્રગટાવવા માટે આપણને સુરુચિ જાગ્રત થતી નથી. જગતના માનવીઓની સાથે તમારા આત્માને તમારા શરીરને મુકતા નહીં. જગતને જે રીતે વર્તું હોય એ રીતે ભલે વર્તે, સત્સંગીઓના જીવનમાં પણ વિવેક હોતો નથી. આજે સત્સંગીઓના ઘરવાળીને ટ્રેનિંગ બી આપતા નથી. જગતમાં કોઈ કરોડપતિ હોય એની ઘેર ફ્રીઝ ને ફોન ને બધું બી હોય, તમારી ઘેર ન હોય એટલે સંકલ્પ શા માટે ઉઠે? પ્રભુની ઈચ્છા નહીં એટલે નહીં આવ્યું હોય. મારે હોવું જ જોઈએ શા માટે? તમે કેટલા સત્સંગી છો બધા વિચાર કરજો. બધા 25% સત્સંગી છે. સત્સંગી માત્રને જ ખબર નથી કે અમે સત્સંગી છે કે અજામ. એક લૌકિક સામાન્ય જગતની અપેક્ષાઓ માટે સત્સંગીનું જીવન જો દોડધામ કરતું હોય એને સત્સંગી કહેવાય જ નહીં. રોટલાની વ્યવસ્થા માટે એને દોડધામ કરવી જોઈએ, એના સજાવટ માટે એને કિંચિતની ઝૂંપડી જ સારી. હું તો બહુ દિલથી માનું છું, કોઈ વેલ સેટલ ફેમિલીમાં જન્મ લેવો એના જેવું કોઈ પાપ નથી.
આત્મીય સમાજની જય જય જય.